જો આત્માનુશાસન ગ્રંથાધિરાજ અહિયાં બિરાજમાન છે, આજે જયતીબેન ની ક્લાસ નથી એટલે એની બદલે હું લઉં છું. આપણે 26 નંબર ની ગાથા લાસ્ટ ક્લાસ માં કરી હતી અને 27 નંબર ની ગાથા આજે આપણે કરશું. એ 26-27 નો વિષય આમ તો એક સાથે જ છે, લગભગ અડધો વિષય લાસ્ટ ક્લાસ માં થયો હતો, એ બાકીનો અડધો આપણે કરીએ છે. જો વિષય શું છે, હમણાં આપણે થોડી સૂક્ષ્મ વાતો કરતા હતા, અહીંયા હવે થોડીક આપણે ધર્મના ફળની વાતો કરીએ છીએ. ધર્મનું ફળ કેવું હોય? જીવો કે ચિત્ત મેં ધર્મ હોને પર ક્યાં ફલ હોતા હૈ? ધર્મ ક્યાં થાય? જીવો કે ચિત્ત મેં ધર્મ હોને કા ક્યાં ફલ હોતા હૈ? બોલો માતા, આપણે ઉપર જઈને પૂજા કરી, સરસ મજાની 8 દ્રવ્યની આરતી કરી, આટલી ધર્મ થયો કે નહીં? એ અર્ઘ, 8 દ્રવ્ય, અષ્ટ દ્રવ્ય કહીએ ને, આ થાળીમાંથી આ થાળીમાં ગયા, આપણે પૈસા દાન કર્યા, આપણે ખિસ્સામાંથી દાન પેટીમાં નાખ્યા, ધર્મ થયો કે નહીં? ધર્મ ક્યાં થાય છે? જીવોના ચિત્તમાં ધર્મ થાય, આપણા જીવના ભાવમાં ધર્મ થાય. જ્યાં સુધી અંદર ભાવ ન હોય અને બાહ્ય ક્રિયા થઈ જાય તેનાથી ધર્મ થતો નથી. એક બહુ ફેમસ સ્ટોરી આવે છે ને, કયા સાંભળી હોય, એક બે છોકરાઓ હતા, એક પાઠશાળા ભણવા આવ્યો અને એક પિક્ચર જોવા ગયો, પણ એ જતા પહેલા રસ્તામાં મળ્યા અને આપસમાં વાત કરી કે ભાઈ તું ક્યાં જાય છે? પેલું કહે કે આજે સન્ડે છે, સરસ મજાની પાઠશાળા હોય એટલે હું મંદિર જાઉં છું. અને બીજો કે અરે આજે તો સન્ડે છે, આજે તો સ્કૂલમાં હોલિડે છે, એકદમ પિક્ચર જોવા જતો હતો. આને આને પાઠશાળાને બેનિફિટ બતાવ્યા, ઓલા એને જે આજે રિલેક્સ કરવાનો દિવસ છે એમ બેનિફિટ બતાવ્યા. હવે બેવ ગયા પોતપોતાના ઠેકાણે. હવે જે પાઠશાળામાં આવ્યો હતો એને પિક્ચરના જ વિચાર આવ્યા કરો, અને જે પિક્ચર જોવા ગયો હતો એને પાઠશાળાના વિચાર આવ્યા કરો, તો ખરેખર લાભ કોને થયો?
પિક્ચર.
હા, એટલે બહારમાં ભલે પિક્ચર ચાલુ છે, અંદર એને અફસોસ થાય છે, અને અંદર એને થાય છે કે જો કેટલી સરસ પાઠશાળા હતી મેં મિસ કરી. એ જીવોના ભાવનું મહત્વ, ભાવનું મહત્વ. ધર્મ ક્યાં થાય છે? એ જીવના ભાવમાં થાય છે. જો આ 26 નંબરની ગાથામાં આપણને ભાવોનું ફળ કહે છે, ધર્મનું ફળ શું થાય? જેમકે ચિત્ત મેં ધર્મ હોને પર, સોરી, જે ચિત્ત મેં જીવો કે ચિત્ત મેં ધર્મ હોને પર ક્યાં ફલ હોતા હૈ, ઓર ન હોને પર ક્યાં ફલ હોતા હૈ, ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી ગાથા મેં આચાર્ય કહેતે હૈ. દેખો જિસકે મન મેં રહેતા ભલે પ્રકાર ધર્મ કા વાસ, અપ अपने प्राण हरण करने वाले का भी न करे लगा, किंतु धर्म बिन पिता पुत्र भी हरे परस्पर प्राणों को। अतः धर्म ही सब जीवों का एकमात्र रक्षक जान। जो जेना चित्त मा धर्म छे, जे आपणे આપણે જૈન સ્નાનધારી જીવ હોય, આપણે ઘણા આપણે સમાજમાં ઘણા લોકો તો પાછળ સરનેમમાં પણ જૈન લગાવે ને, તો જૈન નામધારી જીવ હોય અને એના પરિણામ કેવા હોવા જોઈએ કે જેનાથી એમ કહેવાય કે આ જીવ ધર્મ કરે છે, કેવા હોવા જોઈએ કે અપને પ્રાણ હરણ કરને વાલે કા ભી વ કરે ન ઘાત। આપણે તો સામાન્ય રીતે આપણા ઘરમાં મચ્છર આદિ પણ આવી જાય તો એનો ઘાત નથી કરતા ને, હવેના જમાના જુદા થઈ ગયા, ભલે આપણે ઘાત નથી કરતા, પેલું મશીન લગાવી દઈએ એ ઘાત કરે છે એમને, એ મચ્છર આદિ આપણને હેરાન કરતા હોય તો પણ થાય છે, એ તો જીવ ને બીજા એની પર્યાયમાં છે, એને નથી તો જ્ઞાન અને એને તો નેચરલ ટેન્ડન્સી છે, આ જેનું મૂળ છે તો શું કરે। આપણે તો વિચારશીલ વ્યક્તિ છે ને, એ વિચારશીલ નથી, હવે આપણે પણ એના જેવા થઈ જઈએ વિચાર રહી, અને હવે ઓલા બજારના પેલા રેકેટ આવી ગયા અમામ કરે અને એક સાથે હંડ્રેડ ઓફ મોસ્કિટો સીધા, આપણામાં એનામાં શું ફરક છે? એના જે સુધા તૃષા આદિ છે, એના ભૂખ આદિના નેચરલ ઇન્સ્ટિંક છે, એના માટે આવે છે, અને આપણે તો નેચરલ ઇન્સ્ટિંક પણ નહીં, આપણે તો ફક્ત કશાય ભાવથી જ એનો ઘાત કરી દઈએ છીએ, તો આપણે તો એના કરતા બી બેન થયા છે ને મચ્છરાથી જેવા પણ। હમણાં અમૃતચંદ્રાચાર્ય પાછળ કળશ જે બનાવ્યા છે એમાં એક જગ્યાએ પેલો પશુ વાળો કળશ આવે છે, ચાલ છે આઈ થિંક સમયસરજી વાત છે કે પશુ વાળું છે ને, કે જો મનુષ્ય પોતાના મન આદિથી ધર્મનું ગ્રહણ ન કરે તો એ પશુ જેવો જ છે, પશુ શું કરે છે, કૂતરા બિલાડા આ બધા ગાય ભેંસ આદિ શું કરે, તો એને ભૂખ લાગે એટલે ચરવા જાય, ખાય એટલે પછી આળ ઊંચી થઈ જાય બેસી જાય। આપણે મનુષ્ય શું કરીએ છીએ કે આપણે ભાઈ ખાય પીએ એના માટે મહેનત કરીએ, પૈસા આદિ કમાવીએ પછી ખાય પીએ આળ ઊંચી થઈ જાય, તો આપણામાં એનામાં શું કરે? જ્યાં સુધી આપણે મન આપણને જે સંગિ પંચેન્દ્રિય છે મન મળ્યું છે, મનનું કામ શું છે? હિત અહિતના વિવેકનો નિર્ણય કરે એ મનનું કામ છે, જો સાચું હિત આપણું શું છે અને અહિત શું છે એનો નિર્ણય ન કરે અને બાકીના જે ચાર ગતિના જીવો વત જ આપણું જીવન ચાલુ રહે તો સંગિ થઈને શું ફાયદો? ખ્યાલ આવે છે ને? કર્ણાની યુગમાં પણ પછી એવા જ નિયમો છે, જે જીવ એને જે વસ્તુ આપવામાં આવે એનો સદઉપયોગ ન કરે તો પછી આગલા ભવમાં ન મળે, સિમ્પલ નિયમ। તમને મન આપ્યું હતું કે ભાઈ તમે તમારા કલ્યાણ કરો, એનો તમે ઉપયોગ ન કર્યો, તમે પશુ વત જ રહ્યા તો તમે પશુ જ સારા છો એમ કરીને આગલા ભવમાં ભાઈ તમે પશુ જ થાવ, ખ્યાલ આવે છે કે નહીં? અને એની સામે ધર્મી જીવ કેવા હોય છે? પોતાના પ્રાણ હરણ કરવા વાળાનું પણ રક્ષણ કરે છે। એની સામે જે અધર્મી જીવ છે કેવા છે? કે પરસ્પર પિતા પુત્ર ભી પરસ્પર હરે પ્રાણ, જો કિંતુ ધર્મ ભિન પિતા પુત્ર ભી હરે પરસ્પર પ્રાણ હતો। સાઉન્ડ ફેમિલિયર કે નહીં? આ પિતા પુત્ર પણ હરે પ્રાણ, આજે તમે ન્યૂઝ ચેનલ કોઈ પણ ખોલો આવી જ બધી ન્યૂઝ આવે છે ને, કે આણે એની વાઇફને મારી નાખી, આણે એના હસબન્ડને મારી નાખ્યા, આણે એના અહીંયા આ રેપ થયું, અહીંયા આમ થયું, અહીંયા તેમ થયું, ચલો આ તો હિંસાની જ વાત થઈ, આણે આના આ પૈસા ખાઈ લીધા, અહીંયા આ ઓલું નારાબાજી ચાલુ છે તેના માટે કે ભાઈ એના માટે, આ બધું શું ચાલે છે? આ બધા અધર્મના પરિણામ છે। જે ધર્મી જીવ હોય ને એ તો પોતાનું પણ બુરું કરીને પણ કોઈ સાધનની વાત્સલ્ય કરે, આપણે સમ્યક દર્શનના આઠ અંગમાં વાત્સલ્ય અંગ આવે ને, કે મારું ગુરુ પણ થાય તો પણ મારા સાધર્મીનું ભલું થવું જોઈએ. આપણે ક્યાંક જઈએ આવી રીતના દર્શન યાત્રા કરવા કે યાત્રા માંગે ક્યાંક, અને કોઈ મંદિરે જઈએ તો સામેવાળા મુમુક્ષ આપણા કેવા હોય, જૈન ધર્મના આવતા ને, આવો આવો આવો. હમણાં બે દિવસ પહેલા જ હું સુરત ગયો હતો દર્શન કરવા, મારા સામેથી ગયો હતો, આપણા મંદિરે ગયો હતો. તો કોઈ પણ અંજાણ વ્યક્તિ, એમને તો ખબર નથી ને કોણ આવ્યું, તો પણ આવો આવો આવો, તમે દર્શન કરો, અભિષેક કરશો, અહીંયા અહીંયા કપડાં છે, આ પૂજા કરો, હાલો આ આપણે પૂજાનું પુસ્તક, આ દ્રવ્ય આદિ, આને સાધનની વાત્સલ્ય કહેવાય. કેવું એટલે, હા અમે અમારું કરીએ છીએ, તમે પણ આવો, તમે જોડો. પોતાનું ગુરુ કરીને પણ કોઈનું અન્યનું ભલું કરવા ઈચ્છે, આવા કોઈ ધર્મી જીવનો પરિણામ હોય છે. બાકી જે એનું અધર્મી એના પરિણામ કહેવાય, એના ના પહેલા હું કર્યો પછી તમે કરો છે ને, આટલી આટલું દ્રવ્ય છે આપણી પાસે કે અમને તો જોશે, આ અધર્મના પરિણામ છે. ખ્યાલ આવે ને, જો એને રિલેટેડ હવે આજ આખા લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી એટલે આ તો ખાલી થોડું બેકગ્રાઉન્ડ લીધું, એને રિલેટેડ આપણે હવે 27મી ગાથા જોઈએ. જો ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ, આજનું ટાઇટલ આ છે, ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ. આ ગાથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણા માટે ઘણી પર્ટિનન્ટ છે. એકચ્યુઅલી થોડીક તમે આપણે વાંચશો ને એટલે અમુક જગ્યાએ એમ થાય કરે, આ તો આપણે ક્યારે વિચાર જ નહોતો કર્યો. જુઓ યહાં પ્રશ્ન હૈ કે વિષય સુખ કો ભોગતે હુએ, યહાં પ્રશ્ન હૈ કે વિષય સુખ કો ભોગતે હુએ પ્રાણીઓ કો પાપ કા ઉપાર્જન હોતા હૈ. આપણે એમ કહીએ ને કે ભાઈ જે વિષય પાંચેન્દ્રિયના વિષયોને ભોગવે એને પાપ થાય, બરાબર છે ને. પુણ્યના ભાવ કોને કહેવાય, કે દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ કરે, કોઈને દાન આદિ આપે, અથવા તો સ્વાધ્યાય આદિ કરે, સ્વરૂપ ચિંતન આદિ કરે, એ પુણ્યના ભાવ કહેવાય. પાપ ભાવ કોને કહેવાય, એટલે પાંચ પાપના ભાવ છે તો છે, હિંસા જો ચોરી કુશીલ પડી હોય, પણ એના સિવાય આ પાંચ ઇન્દ્રિયના વિષયોનો ભોગવટો કરે એ પણ પાપના ભાવ કહેવાય, કહેવાય છે ને. કેમ કે એનાથી કાંઈ ધર્મ થતો નથી. તમે સારું ખાવાનું ખાઓ, તમે કંઈક મ્યુઝિક સાંભળો, સ્પર્શેન્દ્રિયના વિષયને કંઈક સરસ મજાનો મખમલનું ગાદલું હોય, આ બધા ભોગના પરિણામથી પુણ્ય થાય કે પાપ થાય, પાપના ભાવ થાય. એટલે અહીંયા શું કહે છે, યહાં પ્રશ્ન હૈ કે વિષય સુખ કો ભોગતે હુએ પ્રાણીઓ કો પાપ કા ઉપાર્જન હોતા હૈ, અતઃ ઉન્હેં ધર્મ કેસે હોગા. ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મેં દેતે હૈ. જો આચાર્ય ભગવાન, આ કોણે રચના કરી છે, ગુણભદ્ર આચાર્ય, એ મુનિરાજ હતા, નગ્ન દિગંબર મુનિરાજ, પણ એમને વર્ણન કોનું કર્યું છે, કે ભાઈ જે જીવ હજી ગ્રહસ્થ અવસ્થામાં છે, ધર્મનું ઉપાર્જન કરવાની કોશિશ કરે છે, તો એના પરિણામ કેવા હોય. જો આપણે કાં તો પરિણામ નિત્યાદ્રષ્ટિ જીવની વાતો કરીએ, કાં તો પછી આપણે સીધા સમ્યક દ્રષ્ટિની અથવા મુનિરાજની વાતો કરીએ. આ થોડી વચમાંની વાત છે, ખ્યાલ આવે ને, કે કોઈ જીવ ધર્મનું ઉપાર્જન કરવાની કોશિશ કરી રહ્યો છે તો એને પુણ્ય શું ને પાપ શું, એની અહીંયા વાત છે. તો બહુ સરસ ગાથા છે. પાપ નહીં સુખ ભોગ માત્ર છે, ધર્મ ઘાત સે હોતા પાપ, નહીં અજીર્ણ મિષ્ટાન ગ્રહણ સે અતિ ભોજન સે અપને આપ. સેલ્ફ એક્સપ્લેનેટરી જેવી અર્થ પહોંચી જઈએ. જીસ પ્રકાર મિષ્ટાન ભોજન સે અજીર્ણ નહીં હોતા, આપણે થાળીમાં આપણે એકાદ મીઠાઈ ખાધી હોય તો એનાથી કાંઈ અજીર્ણ ન થઈ જાય, ઉચકી માત્રા કે ઉલ્લંઘન છે અજીર્ણ હોતા. બહુ બધું ખાઈ આપણી કપેસિટીથી વધારે તો અજીર્ણ થાય છે. ઉચી પ્રકાર સુખ ભોગને મેં પાપ નહીં હૈ, સુખ કે કારણભૂત ધર્મ કા ઘાત કરને વાલે કાર્ય કા આરંભ કરને સે પાપ હોતા હૈ. આમ થોડીક ગાથા એવી છે કે આપણે પ્રમાદી થઈ ગઈએ, એમ થાય છે અરે હું કરું છું એનાથી પાપ નથી, હા વાંધો નહીં, એટલે આમ કરી શકાય. તો પછી એમ જ કરતા રહીએ તો પછી ધર્મનો કાંઈ પુરુષાર્થ જ ન કરીએ, એમ નહીં. અહીંયા આપણને ઘણી વાર શું આપણને અંદર એક ખેદ બુદ્ધિ થયા જ કરતી હોય કે અરે મારાથી પાપ થાય. એ બુદ્ધિને દૂર કરવા માટે એ ખેદ ના પરિણામ તો દ્વેષ ના પરિણામ છે, એમાં જોડાયેલો રહેશે તો પછી આગળ સાધના ક્યાંથી કરશે? તો એને એલિવિયેટ, એને દૂર કરવા માટે અને મનને ધર્મમાં લગાવવા માટે આ વાત કરે છે. હવે આપણે બધા જનરલી અત્યારના ગઈ સુડું કહેવાય, શરીરમાં કોઈ રોગાદી એટલા નથી, ખાવા પીવાની કઈ તકલીફ નથી, બધું વ્યવસ્થિત ચાલે છે. તો આપણને પાંચ ઇન્દ્રિય સ્પર્શ, રસ, રસ માટે ભોજન આદિ, ગંધ માટે ઓલા પરફ્યુમ આદિ બધા આવે છે. ઇવન નોર્મલ આપણને એવી કઈ દુર્ગંધ આદિ નરક વૃદ્ધિ જેવી અવસ્થા નથી, નોર્મલ આપણું સુગંધ જેવું છે, વાતાવરણમાં પણ આમ સરસ મજાના ફૂલની સુગંધો કઈ છે. ચક્ષુ સરસ મજાના નેચરલ બ્યુટીનું કઈક જોવા ગયા, અથવા તો દરિયા કિનારો કઈક જોવા ગયા, આ ચક્ષુ ઇન્દ્રિયના વિષયો છે. કર્ણ ઇન્દ્રિયના વિષયો, સારા સરસ મજાનું કઈક આપણે કઈક રાગ સાંભળ્યા, ચલો ભક્તિ જ સાંભળી, પણ એ ભક્તિના પણ રાગ જ હોય છે ને એક રીતે, તો એ કર્ણ ઇન્દ્રિયના વિષય ભોગ જ છે ને. તો પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ કર્યા તો પાપ થયું છે, કેમ કે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવી તો પાપ થાય છે. પણ જો એમ પાપ થતું નથી, એમ અહીંયા કહે છે કે જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ ઉસી પ્રકાર સુખ ભોગને પાપ નહીં હોતા. જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ જે આપણને ઉદયાધીન મળ્યા છે, ઉદયાધીન એટલે શું, એ પહેલાના કર્મના ઉદય છે, એને અનુસાર આ બધી સામગ્રીને બધું મળ્યું છે, એના અનુસાર જે આપણું જીવન ચાલે છે, તો ખાલી એવા જીવનને જ કારણે આપણને પાપ થાય છે એવું નથી. જેવી રીતના જો એમ શાસ્ત્રમાં એક જગ્યાએ કહ્યું છે ને કે અતિ આરંભ અને અતિ પરિગ્રહને કારણે નરકના ભાવ બંધ થાય છે, જે ચક્રવર્તી આદિ હોય ને, તો અને સાધના કરવા મુનિ દીક્ષા ન લે તો નિયમથી સાતમી નરકે જાય. એ જ વસ્તુને આપણે આપણા ઉપર એક્સ્ટ્રાપોલેટ કરીએ તો ભાઈ અતિ આરંભ અતિ પરિગ્રહ એટલે જેની પાસે વધારે પૈસા હોય એને એને વધારે પાપ થવા જોઈએ, જેની પાસે ઓછા પૈસા ઓછા પાપ થવા જોઈએ, પણ એવું તમે એપ્લિકેબલ ન લગાવી શકો. ખ્યાલ આવે ને? એમ અહીંયા કહે છે કેમ કે જે સામગ્રી ઉદયાધીન મળી છે એ ઉદયાધીન સુખ ભોગને મેં પાપ નહીં હોતા. તો પાપ કેસે હોતા હૈ? સુખ કે કારણભૂત ધર્મ કા ઘાત કરને વાલે કાર્યો છે, કાર્યો કા આરંભ કરને છે પાપ હોતા. આરંભ એટલે એ જાતનું સંગ્રહ, એ જાતની એક્ટિવિટી. તો ધર્મના ઘાત કરવા વાળી એક્ટિવિટીઝ કરવાથી પાપ થાય છે. જો આ નીચે ભાવાર્થ છે ને એમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે, આપણે એક બે સ્ટોરી પણ લેશું. પણ જો ઇન જનરલ આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણી જે દૈનિક દિનચર્યા છે, નોર્મલ જે આપણે સપોઝ ઉઠી કરીને આપણે જે ફ્રેશ આદિ થવાનું કાર્ય કરીએ, કંઈક નાસ્તો આદિ કરીએ, એની પહેલાં આપણે ભગવાનના દર્શન પૂજન કરવા આવીએ, દર્શન પૂજન કર્યા પછી ગુરુદેવજીનું પ્રવચન આદિ સાંભળીએ, આ દૈનિક ચર્યાથી આપણને પુણ્ય થાય છે કે પાપ થાય છે? ખ્યાલ આવે ને ક્વેશ્ચન? હવે આપણું રૂટીન થઈ ગયું, સમજો આપણે સોનગઢમાં રહેતા હોય, સમજો આપણો રૂટીન શું થયો, ભાઈ સવારના દેશની તત્વચર્ચા સાંભળી, પછી આપણે જ્યાં જરા ભગવાનના દર્શન કર્યા, અભિષેક આદિનો ભાગ લીધો, પછી આપણે જરા નાસ્તો આદિ કર્યો, પછી પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનને સાંભળી, પછી આપણે આપણો કંઈક સ્વાધ્યાય કર્યો. હવે આ જે રેગ્યુલર આપણી ક્રિયા થઈ ગઈ એનાથી પુણ્ય થાય છે પાપ થાય? બોલું જય સર, શું લાગે છે? પુણ્ય થાય. હા માતા, હા ભાવ ઉપર છે આપણને ત્યારે શું ભાવ થાય છે એના ઉપર. બાકી આ રૂટીન ક્રિયાઓથી નથી પુણ્ય કે નથી પાપ. હવે સમજો આપણે સોનગઢમાં કોઈ મોટા બંગલામાં રહેતા હોય કે પછી ઓલું એક આપણે ગુરુ પ્રભાવ એક રૂમના ઓલા બ્લોકમાં રહેતા હોય એનાથી પુણ્ય કે પાપ? એ જુદી આરંભી હિંસા છે ને એનાથી તો પાપ થાય જ છે અને બધાને થાય. ચાર પ્રકારની હિંસા હોય ને, ઉદ્યોગી, આરંભી, વિરોધી ને સંકલ્પી. સંકલ્પી એટલે તો નિર્ણય કરીને હિંસા કરી છે. આરંભી એટલે આપણા ઘરના કાર્યમાં જે પણ પ્રકારની હિંસા થાય છે તે ઉદ્યોગી એટલે જે પણ બિઝનેસ આદિના મોટા મોટા પ્રોજેક્ટ લીધા એમાં હિંસા થાય છે તે, અને વિરોધી એટલે કોઈને જે જૈન ધર્મ પર કઈ શત્રુતા આવતી હોય તેને બચાવવા માટે કઈ વિરોધી હિંસા થાય તે. હવે આપણને આપણી ભૂમિકામાં નહીં, આપણે ગ્રહસ્થ જીવ છે ને, આપણે મુનિરાજ નથી ને, આપણે ગ્રહસ્થ જીવ છે. તો ગ્રહસ્થ જીવને જે પ્રકારની આરંભમાં અથવા ઉદ્યોગમાં હિંસા થાય છે એ તો બધાને જ થાય છે. મુનિરાજની કમ્પેરિઝન બધાને જે હિંસા છે ને, એ જેટલી હિંસા છે એટલો તો દોષ આપણને છે જ, એમાં કઈ એક્સેપ્શન નથી. એ હિંસાનો દોષ તો બધાને જ છે. અહીંયા જે વાત કરે છે એ કોમન બેકગ્રાઉન્ડને સમજી લો કે એટલી હિંસા છે. હવે એના ઓવર એન્ડ અબવ જે આ પુણ્યનો ભોગ આપણે એટલે સુખનો ભોગ જે જૂના કર્મના ઉદયાધીન એને ભોગવવાથી પુણ્ય કે પાપ એની વાત ને ચાલે, ઓલું તો છે જ બધાને બેકગ્રાઉન્ડમાં, એમ સમજી જ લેવાનું. તો વાત શું ચાલતી હતી કે સોનગઢમાં કોઈ કઈક બંગલા મારે છે અને કોઈ કઈક વન બેડરૂમના ફ્લેટ મારે છે, તો કોને ધર્મ વધારે થાય, કોને પુણ્ય પાપ વધારે થાય, એને કઈ ફરક પડતો નથી. તો હવે એમ કહેવાય ને કે જે બંગલા મારે છે તે બંગલાનો ભોગ કરે છે, જે વન બેડરૂમના ફ્લેટ મારે છે એનો ભોગ કરે છે. હવે સપોઝ અહીંયા એ શું વાક્ય કરે છે, સુખ ભોગને મેં પાપ નહીં. આ સુખ ભોગને મેં એટલે કયું સુખ ભોગવવાનું, ઉસી પ્રકાર સુખ ભોગને મેં પાપ નહીં હૈ, કયું સુખ ભોગવવાનું. આ અતિન્દ્રિય સુખની તો વાત જ નથી, પણ ઇન્દ્રિય સુખની પણ વાત નથી. જો ધ્યાન આપજો, જેનું લક્ષ જેનું ધ્યાન એ ઇન્દ્રિય સુખને ભોગવવામાં ગયું કે એને અતિ આસક્તિ હોય કે અરે આટલું સરસ ભોજન અને રસનેન્દ્રિયની એવી તીવ્ર લાલસા હોય, અરે કેટલું સરસ ભાવવા, અરે કેટલું સરસ ભાવવા, એને પાપ જ થાય છે. ખ્યાલ આવે, કેમ કે એના તો પરિણામમાં જ એ છે. અહીંયા સુખ ભોગવવું એટલે કે જે પણ જાતના પૂર્વના ઉદય છે એ પૂર્વના ઉદય અનુસાર જે આપણી કરંટ લાઈફસ્ટાઈલ છે અને નોર્મલ લાઈફસ્ટાઈલમાં જે જ્ઞાનના અનુભવનમાં નોર્મલ આપણે આવે છે ને ડે ટુ ડેમાં, એ તો આપણી નોર્મલ એક્ટિવિટી છે ને, એને એને સુખ કીધું છે. અહીંયા સુખ એટલે એક જાતનું જ્ઞાન. અહીંયા ખ્યાલ આવે ને, જે આપણી નોર્મલ લાઈફસ્ટાઈલને જાણીએ તો ખાલી એનાથી જ પાપ ભાવ થતા નથી. હા, એ જાતના સંયોગો સંબંધી જે આપણી આપણી એક નિરાકુરતા નિરાકુરતા ન કહી શકાય, અને સંયોગો સંબંધી એક જાતનું આપણું ભાષણ છે ને, એક જાતનું અનુભવન છે, બસ એને અહીંયા સુખ કીધું છે. એ સુખ નથી ખરેખર, સુખ નથી ખરેખર, આ તો ખાલી શબ્દ રચના એ જાતની છે. હા, એ સુખાભાસ છે બરાબર. તો એનાથી જીવને પાપ ભાવ નથી થતા કહેવાનું મતલબ. તો પાપ તેનાથી થાય છે, સુખ કે કારણભૂત ધર્મ કા ઘાત. જો આ સુખ કે કારણભૂત, આ કયું સુખ હવે, હવે આ અહીંયા અતિન્દ્રિય આત્માનું સુખ, આ જે સેકન્ડ સુખ શબ્દ છે ને, કે આ સુખના કારણભૂત જે ધર્મનો ઘાત કરવા વાળા જીવના કાર્ય છે. સમજો હવે કે આપણી પાસે ઓપ્શન હતું કે આપણે ગુરુદેવજીના પ્રવચનમાં આવીએ સવારમાં, તો એની બદલે આપણે ક્રિકેટ રમવા ગયા ગ્રાઉન્ડ પર સન્ડે સવારમાં. તો આ ધર્મનો ઘાત કરવા વાળા જીવના કાર્ય છે, અને આનાથી જીવને પાપ થાય છે. જીવ શું ડિસિઝન લે છે, અમુક ડિસિઝન શોર્ટ ટર્મ હોય ને, ચલો હમણાં ક્રિકેટ રમવા ગયા તો આજનો એક સન્ડે નો ક્લાસ પડી ગયો બરાબર. હવે બીજા અમુક ડિસિઝન હોય ને કે હવે આપણી સન્ડે ની પાઠશાળા છોકરાઓની 10:30 થાય, અને 10:30 જ છોકરાના સ્વિમિંગ ક્લાસ હોય તો છોકરાને સ્વિમિંગમાં દાખલ કરી દેવો, તો એનો આ એક સન્ડે નો નહીં, એનો આખા વર્ષના બધા સન્ડે ના ક્લાસ પડશે. નિર્ણય તો એક ક્ષણમાં લીધો ને, નિર્ણય એક ક્ષણમાં હમણાં લીધો, અને એનું ફળ આખું એક વર્ષ સુધી ભોગવવું પડશે. આવા કાર્યથી પાપ ભાવ થાય. ઘણી વાર આપણને ખબર જ નથી પડતી કે આપણો એક નાનો નિર્ણય અને એનાથી કેટલું મોટું પાપ થઈ ગયું. આપણને શું થાય કે છોકરાનું ડેવલપમેન્ટ થયું, એ ડેવલપમેન્ટ થયું કે એને શું કહેવાય, અધોગત ઉલટું એમ, હા પતન થયું છોકરાનું. ચાલો હવે આપણે સરસ ભાવાર્થ બહુ સરસ છે એને લઈએ. જુઓ જે પ્રકાર મિષ્ટ ભોજન, મિષ્ટ ભોજન એટલે સ્વીટ, સ્વીટ આપણે ખાય ને જમવામાં, મિષ્ટ ભોજન અજીર્ણતા કારણ નહીં. આપણે જમવામાં પરસાણ પણ લઈએ, મિષ્ટાન પણ લઈએ, રોલી દાળ ભાત શાક બધું લઈએ, એનાથી કે આપણને અજીર્ણ થતું નથી. આસક્તિવશ અધિક ભોજન કરના અજીર્ણતા કારણ છે. જે જીવનીમાં આસક્તિ જોડાયેલી છે એ પાપનું કારણ. સંજો માતા રોજ રોજ જમવામાં રોટલી દાળ ભાત શાક બને કે હવે સંડે ના સંજો કે એક દિવસ પૂરણ રોટલી બને, એ પૂરણ રોટલી થી જીવને પાપ થાય કે પુણ્ય થાય? કઈ નહીં. એનાથી એ તો જેવી રીતના રોજ ભોજન આવે છે એ રીતના એ પણ આયોજન આપણે જમી લીધું તો એનાથી પુણ્ય પાપ નથી. પણ જીવને ત્રણ દિવસ કલાક જેવી તાલાવેલી હોય, અરે રવિવારે પૂરણ નથી, રવિવારે પૂરણ નથી, ખ્યાલ આવે ને, આ આસક્તિ એ પાપ ભાવનું કારણ છે. એને તો હજી ખાધું બી નથી, રત્ના ઇન્દ્રિયનો સ્વાદ બી નથી લીધો, પણ અંદર હૃદયમાં જે એ ભોગ પ્રત્યેની એને તાલાવેલી છે ને એ પાપ ભાવનું કારણ થાય છે. હવે એનાથી ઊંધું લઈ લો કે જીવ રોજ આપણે દર્શન પૂજન કરવા આવ્યો, હા સમજો રોજ અભિષેક પૂજામાં આવીએ છીએ, તો એનાથી પુણ્ય થાય છે પાપ થાય? એનાથી પુણ્ય પાપ જે પેલું જે દેહ પુણ્ય થાય છે ને એ તો થાય છે, એની વાત નથી. કે એ જ સમય આપણે પ્રમાદમાં રહે એની બદલે અહીંયા પૂજા કરવા માટે આવ્યા એ તો આપણે એટલા પ્રમાદના પાપથી બચ્યા ને પુણ્ય ભાવ થયા, બરાબર. પણ હવે એમાં પણ ઓવર એન્ડ અબવ હવે સમજો સંડે વિધાન છે આપણે, અથવા આપણે ઓલી ત્રણ લોક વિધાનની પુસ્તક શરૂ કરી છે ને વચમાં, અરે નવી પૂજન કરવા મળશે, બહુ મજા આવશે, કંઈક નવું શીખવા મળશે. એને બે દિવસ પહેલાથી અંદરથી આ તાલા ગયેલી હોય ને જો બે દિવસ પછી આપણે આ વિધાન શરૂ કરવાના છે, આ ભાવ પુણ્ય ભાવના કારણે બને. અંદરથી એને જે ઉત્સુકતા છે ને કંઈક કંઈક આપણે નવું કરશું, કંઈક ભગવાન આપણે કંઈક નવું શીખશું, અથવા આપણે જીનેન્દ્ર ભગવાન આપણે સ્પેશિયલી જ્યારે દસ લક્ષણ આવતા હોય, અચાનકતા આવતી હોય તો પહેલેથી આપણને થાય ને કે અરે મુનિરાજના દસ લક્ષણના આપણે વિધાન કરશું, પેલું માંડલું બાંધશું, અને એ જે ઉત્સાહ હોય ને માંડલું બાંધે અને આપણે રોજ રોજ આ કરીએ, પેલું લવિંગ ની સ્થાપના આદિ કરીએ, એ જે ઉત્સાહ અંદરથી છે ને એ પુણ્ય ભાવનું કારણ થાય. કેમ કે જીવોના ભાવથી ધર્મ છે અને ભાવથી અધર્મ છે. ચલાવે જો આસક્તિવશ અધિક ભોજન કરના અજીર્ણ કા કારણ હૈ, ઉસી પ્રકાર વિષય સેવન પાપ કા કારણ નહીં. વિષય સેવન પાપ કા કારણ નહીં હૈ કેમ કીધું? નહીં એમ નથી, વિષય સેવન પણ પાપનું કારણ જ છે ખરેખર. જે જેવી રીતના સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ ઘરમાં રહે છે રામચંદ્રજી જેવા, તો ઘરની જે બધી કાર્ય ક્રિયાઓ આદિ કરતા હોય તો એમને મુનિરાજ જેટલું પુણ્ય થતું હશે ન થાય ને? એમને પણ જે ઘરના કાર્યના જે પાપ ભાવ છે એ ભાવ એમને પણ થાય છે. પણ અહીંયા પાપ કા કારણ નહીં હૈ કેમ કીધું? એ અહીંયા ઓલું દેહની વાત જ નથી કરતા, અબવ એન્ડ ઓવર એન્ડ અબવની વાત કરે છે. આપણે જે આપણા જે નોર્મલ ઘરના કાર્યમાં એવરીડે જોડાયેલા છે ને એનાથી આપણને પાપ ભાવ થાય જ છે. પણ કોની કમ્પેરિઝનમાં? હવે સમજો પૂજ્ય ગુરુદેવશ્રી હતા ત્યાં નિવૃત્ત હતા સોનગઢમાં અને આખો દિવસ ધર્મ સાધના આદિ કરતા હતા, એમની કમ્પેરિઝનમાં આપણે ક્યાં ઉભા રહીએ? તો આપણને તો ઘણા પાપના ભાવ છે, કેમ કે આપણે દરેક વિષયોમાં એવા જોડાયેલા છે. પણ હવે આપણા આપણામાં જ કમ્પેર કરીએ, આપણા જ રોજના દિનચર્યામાં કમ્પેર કરીએ તો આ તો રોજના થાય જ છે, આ તો આપણા નોર્મલ થઈ ગયા. હવે એમાં અમુક દિવસે જો આવું થાય, અંદર વિષય સેવનના ભાવ ઉત્પન્ન થાય તો એનાથી પુણ્ય ભાવ ને એનાથી પાપ ભાવ વધારે થાય છે, એની વાત અહીંયા કરે છે. ધર્મ કા ઘાત કરકે વિષય કી તીવ્ર પ્રવૃત્તિ પાપ કા કારણ હૈ. એવી આપણી ક્રિયાઓ જો આપણું જીવન તો કેવું હોવું જોઈએ, જો વિચાર કરજો આપણે જે પણ સિચ્યુએશનમાં હોઈએ ધીરે ધીરે આપણું જીવન એ તરફ જવું જોઈએ કે જેટલી પણ આપણા પર રિસ્પોન્સિબિલિટીઝ હોય, જેટલા આપણા બંધારણ હોય બધા, એ ધીરે ધીરે આપણે કટ કરતા જઈએ અને ધીરે ધીરે નિવૃત્તિ તરફ જઈએ. આપણું જીવન તો એવું હોવું જોઈએ. નવા એન્ગેજમેન્ટમાં હજી જોડાઈ જઈએ, સમજો કે સમજો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આવી અને એમાં આપણે ઇન્વેસ્ટ કર્યું. હવે હું મારી જોબ તો કરતો જ હતો, એ તો એક જોડાણ હતું જ, અને એની સાથે હવે આ પણ આવ્યું એટલે મારે મારો ઉપયોગ હવે એમાં પણ નાખવો પડશે. આ રીતે આપણું જોડાણ વધતું જાય છે અને જોડાણ વધતા વધતા આપણો જે ઉપયોગ જે આમાં લગાવવાનો હતો, જે પૂર્ણ સ્વસન્મુખ કરવાનો હતો, એની ઓપોર્ચ્યુનિટી જ નથી મળતી. હવે સમજો ભાઈ સિંગલ છે અને એના લગ્ન થઈ જાય કાલે, તો હવે એ પાછું જોડાણ વધી ગયું ને. હવે એમાંથી બે થી ત્રણ થાય, એ પાછું જોડાણ વધી ગયું. પણ ગુરુદેવ શ્રી કહે છે કે પહેલા બે પગના હતા, હવે ચાર પગના થઈ ગયા, એ તિર્યંચ થઈ ગયા. પછી છ પગના થઈ ગયા, આઠ પગના થઈ ગયા. હવે જેટલા પગ એટલા જમીનથી આપણે બંધાયેલા છે, ખ્યાલ આવે છે ને? તો આ અહીંયા શું કહે છે કે જે તીવ્ર આપણી પ્રવૃત્તિઓ થાય છે ને બધામાં, એને ધીરે ધીરે આપણે સિસ્ટમેટિકલી કેવી રીતના રિડ્યુસ કરી શકીએ. કેમ કે એક દિવસમાં આપણું કઈ એવું પુરુષાર્થ નથી કે આપણે આ મુનિરાજની જેમ બધું દળ દઈને છોડીને આપણે દીક્ષા લઈ લઈએ. આપણે તો આપણા જીવનમાં કેવી રીતના ધીરે ધીરે સિસ્ટમેટિકલી સ્વાધ્યાય વધારીએ, આપણો ઉપયોગ બધાથી ફ્રી કરીને આત્માના ચિંતન મનન આદિમાં લગાવીએ, તો એના માટે જે પણ આપણા કમિટમેન્ટ હોય એ કમિટમેન્ટ રિડ્યુસ કરીને, પૂરા કરીને, નવા ન બાંધીને કેવી રીતના આમાં આપણે આપણો ઉપયોગ વધારે લગાવીએ એ જ કરવા લાયક છે. જો વાંચી આગળ, ધર્મ કા ઘાત કરકે કષાયો કી તીવ્ર પ્રવૃત્તિ પાપ કા કારણ હૈ. જો ઇન્દ્રાદિ દેવ અથવા ભોગભૂમિ કે જીવ, જે ઇન્દ્ર છે, સૌધર્મ ઇન્દ્ર, એને તો કર્મના ઉદયને કારણે કેટલી ભોગ સામગ્રી છે. તમને ખ્યાલ છે એકવાર ક્યારે ઇન્દ્રનું સ્વરૂપ સાંભળ્યો તો તમને ખબર પડે કે એની 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 વિભૂતિ કેટલી છે અને એનું આમ વૈભવ કેટલો છે. ચાલે એક ઇન્દ્રના સ્વરૂપ કહેવામાં એક કલાક ઓછો પડ્યો, એટલી તો એની તાકાત, એની ફિઝિકલ તાકાત કેટલી છે કે આપણે ત્રણ લોક આમ ઊંધો કરી શકે એક આંગળીથી. આપણે એક આંગળીથી આ મંદિરને બી ન હલાવી શકીએ, અને એની જેટલી તાકાત છે કે ત્રણ આખો લોક ઊંધો કરી શકે. ઇન્દ્રનો જે પરિવાર હોય ને, એ પરિવારમાં 10 જુદા જુદા જાતિના દેવ હોય, એમાંથી સમજો સૌથી હલકો દેવ, એ હલકા દેવની ગળાની માળા હોય ને, એ માળાનું એક મોતી એને તમે બજારમાં વેચવા જાઓ ને તો આખી ચક્રવર્તીની સંપદા ખરીદી શકો, એટલી એના એક મોતીની કિંમત હશે. અને કોની? ઓલા સૌથી હલકા દેવની, એટલે એની માળા પણ હલકી હશે ને. અને ઇન્દ્રની વિભૂતિ કેટલી હશે વિચાર કરે, ખ્યાલ આવે ને? હવે એને પૂર્વ કર્મના ઉદયથી આટલી વિભૂતિ મળી તો શું એમાં એ રહેવાથી ઓટોમેટિકલી પાપી થઈ જાય? ખ્યાલ આવે? અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે કર્મના ઉદયમાં જે જાતની ભૂમિકા છે એમાં એ રહે છે, તો એનાથી એને પુણ્ય પાપ નથી. ભરત ચક્રવર્તીની પેલી સ્ટોરી આવે છે ને, ખ્યાલ હોય તો, કે એટલે બે દરવાન હતા, એને કે હા આ તો ચક્રવર્તીને કેવા જલસા, બસ આવી રીતના પુણ્ય ભોગમાં રહેવાનું, ચન્નુવજા રાણી સાથે રહેવાનું, અને પછી કે અમે વૈરાગી છે. તો આવો વૈરાગ તો અમને પણ ગમે. હવે એમને ક્યાંકથી સંભળાયું હશે, ઓલું ખ્યાલ આવે ને, ઓલું એક તેલનું એવી સ્ટોરી આવે છે ને, કે ભરત ચક્રવર્તીએ કીધું કે આ તેલના વાટકા દેવ સૈનિકોને આપો, છલો છલ ભરેલા, અને આખા નગરની બધી શોભા જઈને હવે તમે જોયા હોય, ખાલી એક જ શરત છે, એક ટીપું પણ નીચે પડશે તો તમારું ઘર શરીરથી હું જુદું કરી નાખીશ. એટલે આખું આ તેલનો વાટકો લઈને ગયા આખા નગરમાં. પછી પાછા આવીને પૂછે કે શું જોયું? ક્યાંથી જુએ? મારી નજર તો તેલ ઉપર હતી, નહીં તો એક ટીપું પડે તો. એ રીતના ભરત ચક્રવર્તી શું કે મારી નજર અહીંયા છે, કેમ કે હું આને જોવા જઈશ તો આ ધડથી જુદું થઈ જશે. ચાલે, જે ધર્મી જીવ હોય ને એના પરિણામ એવા હોય. અરે એમની નજર જે આના ઉપર છે, વિષય ભોગ તો છે, પૂતગલની રચના છે, પૂતગલની રચના જેવી છે એવી છે. અરે એમને પુણ્યની ઉદય એટલો જોરદાર છે તો પૂતગલની રચના પણ એટલી જોરદાર છે. ને કોઈ હલકો જીવ હોય એને પુણ્યના ઉદય એટલા ના હોય, એની રચના એવી નથી. તો એનાથી કોઈને ધર્મ કે અધર્મ નથી. કહેવાનો મતલબ એટલો જોઈએ. ઇન્દ્રાદિક દેવ અથવા ભોગભૂમિ કે જીવ અથવા તીર્થંકર આદિ કો વિષય સામગ્રી હોતી હૈ. એટલા પુણ્યના ઉદય હોય તો એટલી બધી વિષય સામગ્રી હોય છે. વે ઉસકા સેવન ભી કરતે હૈ પરંતુ ઉન્હે નરકાદિ કે કારણભૂત પાપ કા બંધ નહીં હોતા. ઘણી બધી તમે આપણા પુરાણો વાંચો ને, મેજોરિટી એવું જોઈએ કે આ જેટલા પણ ઈશ્વાકુ વંશ, આ બધા વંશ જે કહેવાય ને, જે રીતના શાંતિનાથ ભગવાન કયા વંશમાં હતા, તો ઈશ્વાકુ વંશમાં. એમના વંશમાં જેટલા પણ રાજા થયા, તમે શાંતિ પુરાણ આદિ પુરાણ આદિ વાંચો તો એવું જો મોટા ભાગના રાજા પછી દીક્ષા લઈને મોક્ષે રહી ગયા, દીક્ષા લઈને મોક્ષે રહ્યા. આ તો જાણે એમ મોક્ષે જવું એટલે કે ભાઈ હા રાજા બનો, દીક્ષા લો, મોક્ષે રહ્યા. જાણે કોઈ દરવાજો ખોલીને બહાર નીકળી ગયા, બસ એટલું. એવું નથી કહેવાનો મતલબ શું કે બધા મેજોરિટી રાજા રાજભોગ કરીને ગયા, તો એ રાજભોગમાં એમને પાપના બંધ નહીં થયા હોય. એ પાપના બંધ ખાલી એમ રાજભોગ કરવાથી થતા નથી. ત્યાં કહેવાનો મતલબ એમ છે કે પછી એમણે દીક્ષા લીધી, પોતાની સાધના કરી અને એનાથી મોક્ષ સુખને પ્રાપ્ત કર્યું. ઇન્દ્રદેવ ભોગભૂમિના જીવ, ભોગભૂમિના જીવને કેવી વ્યવસ્થા ખબર છે? ત્યાં એમને કોઈ કમાવા જમાવાનું નહીં, કશું જ કામ નહીં. 10 પ્રકારના કલ્પ વૃક્ષ હોય એમની પાસે જાઓ, કોઈ એક પ્રકારનું વૃક્ષ હોય એની પાસે જાઓ તો જમવાનું મળી જાય. એને માંડવાનું કલ્પ વૃક્ષ છે, જે કલ્પના કરો એવું મળી જાય. બીજા વૃક્ષ પાસે જાઓ તો કપડાં આદિ મળી જાય, કપડાં દાગીના બધું દાગીના પણ મળી જાય, બોલો વૃક્ષમાંથી. કોઈ ત્રીજા પાસે જાઓ તો ઘર આખું મળી જાય. એટલે ઘરની એ મહેનત નહીં કરે. ત્યાં મહેનત શું કરવાની? જીવ હોય કશું જ નહીં કરવાનું, ખ્યાલ આવે છે ને? ન કોઈ કમાવાની જરૂરત, ન કોઈ બીજો પુરસાદ કરવાનો. હવે આટલા ભોગ સામગ્રીમાં એ લોકો રહેતા હોય તો એમને પુણ્ય થાય કે પાપ થાય? કમસે કમ મનુષ્ય કરતા તો વધારે પાપ થવું જોઈએ ને એમને, આપણે કર્મભૂમિ વાળા કરતા. કેમ કે આપણે મહેનત કરીએ છીએ બધું ભોગ સામગ્રી જમા કરવા, તો બોલો આપણને વધારે પુણ્ય કે એમને વધારે પુણ્ય? ખ્યાલ આવે છે ને? જો આટલા ભોગમાં રહે છે તો પણ ભોગભૂમિના બધા જીવ બાય નિયમથી સ્વર્ગમાં જ જાય. તિર્યંશ હોય કે મનુષ્ય હોય, જો સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિક થાય, મિથ્યા દ્રષ્ટિ હોય તો ભવંતરિકમાં જાય, નિયમથી. તો ત્યાં પાપ જ નથી બોલો, એ કોઈ તિર્યંશમાં કે નરકમાં જતું જ નથી. એવું નથી, ત્યાં એમને પણ જે જાતના પરિણામ થાય એ જાતના વેરિએશન ત્યાં પણ જોવામાં આવે છે. પણ એ જે ભોગ સામગ્રી છે એ ખાલી ભોગ સામગ્રીમાં રહેવાથી એમને પાપ થવું જોઈએ તો એવું હોતું નથી. જો આગળ પણ હજી એક બે સ્ટોરી કરે છે, જો નીચે તંદુલમચ આદિ કો અતિ તૃષ્ણા કે અતિ તૃષ્ણા છે અથવા પર્વત આદિ કો મિથ્યાત્વાદી છે ધર્મ કા ઘાત કરને કે કારણ બહુત વિષય સેવન કે બિના હિ નરકાદી કે કારણભૂત પાપ કા બંધ હોતા હૈ. આ બે સ્ટોરી સાંભળી છે, તંદુલ મચ્છ અને પર્વતની. જો તંદુલ મચ્છ કરીને નાની માછલી હોય, તંદુલ એટલે ચોખાનો દાણો, ચોખાના દાણા જેટલી નાની માછલી હોય, ક્યાં હોય? જે આપણા દ્વીપ સમુદ્ર છે ને મધ્યલોકના, એમાં સૌથી છેલ્લો દ્વીપ જે સમુદ્ર છે સ્વયંભૂ રમણ સમુદ્ર, ત્યાં હોય. એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં કદાચ તમે સાંભળ્યું હશે મોટા મોટા મહામચ્છ હોય. એ મહામચ્છ કેવા હોય? 1000 યોજન લાંબા, 500 યોજન જાડા અને 250 યોજન ઊંચા. 1 યોજન એટલે અહીંયાથી જર્મની સુધીનું ડિસ્ટન્સ, એમ ઇમેજિન કરો. એવા 1000 યોજન લાંબા માછલા હોય, એ માછલાઓના કાનમાં આ તંદુલ મચ્છ રહે. એની સાઈઝ ખાલી ચોખાના દાણા જેટલી, અને ઓલાની સાઈઝ કેટલી મોટી? આવડી મોટી. હવે આ માછલી એના કાનમાં રહીને શું વિચાર કરે? ત્યારે આ તંદુલ મચ્છ છે ને સાવ બેવકૂફ છે, હા સોરી, આ મહામચ્છ છે ને સાવ બેવકૂફ છે. જો મારી આના જેવી તાકાત હોત તો હું તો આમ મોઢું ખોલીને આ જેટલા પણ સમુદ્રના જીવો છે બધાને ગળી જાય. હવે છે આવડું એકે જીવને ગળી શકતું નથી, પણ ખાલી ભાવ કરીને એ એટલા પાપના ભાવ બાંધે છે અને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. એટલા પાપ કરે છે. અને એલું મહામત તો કદાચ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, શ્રાવક પણ હોય, પાંચમા ગુણસ્થાન વર્તી ત્યાં શ્રાવક પણ હોય શકે પાંચમા ગુણસ્થાન વર્તી, અને આ માછલી ખાલી આવા ભાવ કરીને નરકમાં જાય. બીજી એક કદાચ સ્ટોરી સાંભળી હશે કે કસાય હતો, પેલા બહુ પેલા જીવોને કાપી કાપીને એને ઘણા પાપ કર્યા, પછી એને એકવાર જેલમાં પૂરી દીધો. હવે ઓલી આદત જાય ને કે એને જીવોને મારવાની આદત હોય તો શું કરે, પેલી માટી લે, એ માટીમાંથી ઓલું જે પણ એનું પ્રાણીનો શેપ આદિ બનાવે અને પછી એને આમ ડોક તોડીને મેં એને મારી નાખ્યો, બસ એમ કરીને આનંદ ભોગવે. ચાલે એક હિંસા ફિઝિકલી કરી નથી, એ માટીના બનાવે આમ બોલું તોડી નાખે અને પછી એને ખુશી મેળવે. આવા જીવો પણ પાપ કરીને નરકમાં જાય છે. આપણે આ સુમન પ્રકાશજી છે ને એ તો એમ કહે કે ભાઈ જૈન ધર્મમાં છે ને પાપ કરવું અને પુણ્ય કરવું બે ફ્રી ફોકસની વસ્તુ છે, કે તમે જ્યાં બેઠા છો ને ત્યાં બેઠા બેઠા જ સારા સારા પરિણામ કરો કે ભાઈ દુનિયાના બધાનું ભલું થઈ જાય, કોઈ ગરીબ ન રહે, આ કોરોનામાં કોઈ દુઃખી ન થાય, બધાને ખાવાનું મળે, બધા સમ્યક દ્રષ્ટિ થઈ જાય, બધા ભગવાન થઈ જાય અને સરસ મજાનું પુણ્ય કરો. અહીંયા બેઠા બેઠા કશું કર્યા વગર પોતાના ભાવનાથી જ પુણ્ય થાય, અને અહીંયા બેઠા બેઠા જ પોતાના ભાવનાથી જ જીવ પાપ કરે. એટલું ટીવીમાં કંઈક સિરિયલ જોતા હોય ને આપણે, તો ડિટેક્ટિવની સિરિયલ હોય કે કંઈક મર્ડર મિસ્ટ્રી હોય કે કંઈક હોય, અરે આને 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 મારી નાખ્યો, આને આને મારી નાખ્યો, આને આને મારી, અરે નકામ કોઈએ કોઈને માર્યો આપણને શું, અને અહીંયા બેઠા બેઠા નકામ આપણે પાપના ભાવ કરીએ છીએ ને. પછી ઓલું જે પોલિટિકલ ડ્રામા હોય ને કે આને આને ચીટ કરી નાખ્યું, આને આને ચીટ કરી નાખ્યું, આને આના પૈસા લઈ લે, આને ઓલાને આને ઓલા ગેંગસ્ટરને મારી નાખ્યો, આને આને હા હા જે દંગલ જેવું ન્યૂઝમાં આવે ને પોલિટિકલ એકબીજા સાથે ફાઇટ કરતા હોય નકામ. હા ક્રિકેટના પણ ભાવ જુઓ ને ક્રિકેટમાં, અરે હમણાં આને સિક્સ મારી દે, અને આને આમ મારી, અને આ જીતી જાય છે સારું બોલ્યું. અરે આ જીવને ન મુંબઈ ઇન્ડિયન્સ સાથે એકે પૈસા મળે, આપણને કાંઈ ફાયદો થાય કોઈ આવે કે ના આવે, ના આપણને કાંઈ નુકસાન, ન કાંઈ ફાયદો, ન કામાં જીવ પોતાના પરિણામ કરીને કર્મ બાંધે છે. હા અનર્થદન બોલો, મને એમ કહો આપણે આપણી પાસે સમજો 1 લાખ રૂપિયા હોય અને સમજો બેંકમાં ઇન્વેસ્ટ કરીએ તો 5% વ્યાજ મળે આજે, અને સમજો બીજી શેરબજારમાં ઇન્વેસ્ટ કરીએ કદાચ ચલો 10% રિટર્ન મળે, તો કોઈ સ્માર્ટ બિઝનેસમેન હોય તો શું કરે, જ્યાં વધારે રિટર્ન મળે ત્યાં નાખે. હવે સમજો કે આપણે અહીંયા બેઠા છીએ અને જીવને ખાલી સારા ભાવ કરીને દેવગતિ મળે છે, બોલો કંઈ કર્યા વગર તમને આટલા બધા હીરા જવાહરાત મળે, આટલા બધા સારા સારા જરી જરીથી લાગેલા બધા કપડાં મળે, સમજો તમે અહીંયા બેઠા બેઠા તમને અપ્સરા જેવી દેવીઓ મળે, કશું કરવાનું નહીં, તમારે શું કરવાનું, બસ સારા ભાવ કરવાના, તો એ દુનિયાના બધાનું ભલું થઈ જાય એવા ભાવ તમારે કરવાના. સ્માર્ટ બિઝનેસમેન હોય તો શું કરે, ખરાબ ભાવ કરીને નકામાં પાપ બાંધે કે ભાઈ નરકમાં જવું ને નિગોજમાં જવું ને સિરિયન્સમાં જવું, કે જ્યાં ખાવાના એ પાપા, એટલે કૂતરાની જેમ બધે આમ ખાવાનું ગોતવા જવું પડે. બોલો પોતાના પરિણામ કરીને જીવ એટલા દુઃખ ભોગવે છે અને આવા બધા ભાવમાં જાય છે, સારા ભાવ કરો એનાથી સારા ફળ મળશે. ચાલે જો આમાં અજીત ચોરી કીધી, પર્વત આદિ કો મિથ્યાત્વ આદિ છે ધર્મ કા ઘાત કરકે ખૂબ શું ધર્મ કા ઘાત કરકે કારણ બહુ વિષય સેવન કિયે બિના હી નરકાદિ કે દુઃખ ભોગને પડે, એક બીજી સ્ટોરી આવે છે કે એક રાજા હતો, એનો પુત્ર હતો, પુત્રનું નામ વસુ, રાજકુમારનું નામ વસુ. એ ત્યારે જમાનામાં એવું હતું ને કે જયારે છોકરા મોટા થાય એટલે એમને ગુરુકુલમાં ભણવા માટે મોકલ્યો. સમજો 8-10 વર્ષનો થયો છે રાજકુમાર, એને ગુરુકુલમાં ભણવા માટે મોકલ્યો. ત્યાં જે ગુરુ પાસે મોકલ્યો એ ગુરુનો એક છોકરો હતો, એનું નામ હતું પર્વત. અહીંયા છે ને પર્વત આદિ, એનું નામ હતું પર્વત. અને એના સિવાય એક ત્રીજો ત્યાં શિષ્ય હતો, સેમ એજ ગ્રુપ, એનું નામ હતું નારદ. તો ત્રણ છોકરાઓ છે, વસુ, રાજકુમાર, પર્વત એ ગુરુનો દીકરો, અને ત્રીજો નારદ. હવે ત્રણેયની થોડી આપણે મેન્ટાલિટી જોઈ લઈએ. નારદ હતો એ અત્યંત એકદમ વેરી ઓનેસ્ટ ગાય, વેરી નોલેજેબલ, વેરી શાર્પ માઇન્ડેડ. એટલે ગુરુએ જે પણ એમને શીખાડ્યું બધું એમને યાદ રહી ગયું એકદમ સરસ મજાનું. અને એવી રીતના એ કોમળ પરિણામી જીવ હતો એટલે ધર્મના પરિણામથી રહેતો હતો, અને એવી રીતના જ પોતાનું ગુજરાન કરતો હતો. વસુ રાજકુમાર એટલે આમ તો નોલેજેબલ અને વેરી શાર્પ, અને ત્રીજો પર્વત. પર્વત વોઝ નોટ એઝ ઇન્ટેલિજન્ટ, પણ ગુરુનો દીકરો હતો અને એને એવી રીતના શીખાડીને બધું નોલેજ પ્રાપ્ત થયું. હવે અડધું પડતું એને જેટલું સમજાય એટલું સમજ્યું, બાકીનું ન સમજાયું. હવે એકવાર શું થયું કે થોડા વખત પછી એ લોકો ત્રણેય એક જગ્યાએ જતા હતા, અને ત્યાં એ ગુરુ અને ત્રણ શિષ્ય જંગલમાં કંઈક જતા હતા, ત્યાં સામે મુનિરાજના દર્શન થયા. મુનિરાજના દર્શન થયા, બધાએ એમને નમસ્કાર આદિ કર્યા અને ધર્મનો ઉપદેશ સાંભળ્યો. ધર્મનો ઉપદેશ સાંભળીને જે શિક્ષા ગુરુ હતા એમને વૈરાગ્ય થઈ ગયું, તેમણે ત્યાં ને ત્યાં જ દીક્ષા લઈ લીધી અને દીક્ષા લઈને વૈરાગ્યા. હવે આ ત્રણ છોકરાઓ શું કરે, તે પાછા આવ્યા ગુરુકુલમાં. ગુરુકુલમાં એ જે શિક્ષા ગુરુ હતા એમના ભાઈ પર્વતના મમ્મી એ પૂછે કે ક્યાં ગયા તમે ત્રણ જ, કેમ ગુરુ ક્યાં ગયા તમારે, તેને આખી સ્ટોરી કીધી ને એવી રીતે. એટલે એમને બહુ દુઃખ થયું, દુઃખ થયું. પણ પછી નારદે એમને સમજાવ્યું કે ભાઈ એ તો ધર્મ કરવા ગયા છે એટલે તમારે તો ખુશ થવું જોઈએ. એની હવે છોકરાઓ ધીરે ધીરે મોટા થયા. વસુ રાજકુમાર હતા એ પાછા આવી ગયા અને ધીરે ધીરે એ પોતે રાજા થઈ ગયા. એમના પપ્પા પણ એટલે જે રાજા હતા એ પણ દીક્ષા લઈને ગયા ગયા અને એમને પણ મુનિ દીક્ષા લીધી. નારદ પણ મોટા થયા, પ્રકાંડ વિદ્વાન થયા, પછી અન્ય ક્ષેત્રે એ પણ ગયા ગયા. પર્વત શું કરે છે, પર્વત પણ જેમ જેમ મોટો થયો, હવે પપ્પા નથી, ગુજરાન તો કંઈક ચલાવવું છે, એટલે એ ત્યાં જ એ પણ ગુરુ તરીકે શિક્ષા આપવા લાગ્યો. થોડા વખત પછી હવે વસુ રાજા થઈ ગયા છે, નારદ અન્ય ક્ષેત્રે વિહાર કરીને પાછા આવ્યા એ જ જગ્યાએ એમના મિત્રને મળવા માટે. હવે પર્વત પોતે ગુરુ થઈ ગયા છે. જ્યારે નારદ આવ્યા ત્યારે એમને જોયું પર્વત શિષ્યોને શીખાડે છે. શું શીખાડે છે કે યજ્ઞ કરવાની વિધિ, એમાં ઓલું કંઈક સંસ્કૃતનું છે અજ, એમાં એક અજ કરીને શબ્દ આવ્યો છે. એ અજનો પર્વતે શું મિનિંગ કાઢ્યો કે ભાઈ યજ્ઞમાં કોઈક આવી રીતના બકરી આદિ હોય, પ્રાણી આદિ હોય, એનો વધ કરીને તમે એમને ચડાવો તો એનાથી તમને ધર્મ થાય. તો આવો અર્થ શિષ્યને શીખાડતા હતા એ નારદે સાંભળી લીધું. તો નારદે પર્વતને ટોક્યા, ત્યારે શું કરો છો, આપણા ગુરુએ આપણને આમ નથી શીખાડ્યું, અજનો મતલબ તો થાય ને જૂના ચોખા, એટલે તમારે ચોખા ચડાવવાના યજ્ઞમાં, આવી રીતના હિંસા કરીને કોનાથી ધર્મ થાય. તો એટલે બેમાં થોડી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ, અરે મને નહીં શીખાય, અરે મને નહીં શીખાય, હું ગુરુ છું. એટલે એમણે કીધું ચાલો આપણે વસુ પાસે જઈએ, એ પણ ઇન્ટેલિજન્ટ છે, એમણે આપણી આપણા જ ગુરુ પાસે શીખ્યું છે અને ન્યાય કરશે. તો એકબીજાએ નક્કી કર્યું કે જે પણ ખોટું થશે એને જીભ કપાવી દેવાનું પોતાને. એટલે આ આખું પર્વત એની મમ્મીને કીધું. એટલે મમ્મીને ટેન્શન, અરે આ શું કર્યું છે, એક તો આપણા પપ્પા વયા ગયા અને ઉપરથી તો આવા અધર્મની પ્રભાવના કરે છે, એને ખબર હતી કે આવી રીતના હોય જૂના ચોખા થાય. પણ છોકરાના મોહને કારણે એ ગયા રાજા વસુ પાસે. એટલે આ તો પોતાના ગુરુના વાઈફ એટલે એ પણ રાજમાતા જેવા થાય ને એમ, કે હે માતા બોલો હું શું સેવા કરું. કે ભાઈ મારા ગુરુ પાસેથી શીખ્યું છે, મને તું ગુરુ દક્ષિણા આ, કે આવતીકાલે તારી પાસે આ પર્વત અને નારદ દેવ આવશે, એ જે પણ કે તારે પર્વત ને સપોર્ટ કરવા. એ જ બન્યું. આવતી નેક્સ્ટ દિવસે એ લોકો દેવ આવ્યા અને આને ખબર છે કે આ જૂના ચોખા કહેવાય, પણ તો પણ એને ફ્રેન્ડ ના મોહમાં કે પોતાના વચનમાં એને આ પર્વત કહે છે, એ સાચું. એની લોંગ સ્ટોરી શોર્ટ, ત્યારે જ પછી ત્યાં એમના જૂઠ ને કારણે ત્યાં વીજળી થઈ. એકચુઅલી આ જે રાજા વસુ છે ને એ ઇન્દ્ર તરીકે પૂજા કરે. તમે આખી સ્ટોરી ને એવી રીતના તમે વાંચો, કેમ કે એમણે પોતાનું સિંહાસન આખું કાચનું બનાવ્યું છે, ક્રિસ્ટલ જેવું, જેવું આપણા ઓલી શક્તિઓ છે ને અહીંયા, કે ખબર જ ન પડે કે અહીંયા કોઈ સ્ટેન્ડ છે કે નહીં. એવી રીતના એમનું સિંહાસન આમ જમીનથી ઊંચું હોય ને એવું લાગે, કે આખું સોનાનું સિંહાસન, પછી નીચે પાયા ક્રિસ્ટલના, ખબર જ ન પડે કે ક્યાં. તો અચાનક ત્યાં પછી વીજળી ગઈ, એમનું સિંહાસન તૂટ્યું અને ત્યાં જે જમીનમાં અંદર દબાઈ ગયા અને પછી સાતમી નરકે ગયા. વસ્તુ પણ અને પર્વત પણ એ પાછળથી મૃત્યુ પામીને નરકે ગયા. કેવી રીતના? એ કુધર્મનો પ્રભાવ કરવાથી, કે આ હિંસાને કારણે ધર્મ થાય છે, એવા ધર્મથી ઓપોઝિટ. એમણે એકે યજ્ઞ કર્યા નથી, કોણે? પર્વતે અને વસુએ, દેવે એકે હિંસા કરી નથી, પણ આવી પ્રભાવના કરવાથી જ પાપના ભાવ કર્યા અને નરકે ગયા. કહેવાનો મતલબ શું છે? આપણે જે જૂનો પોઈન્ટ વાત કરતા હતા, એ જૈન ધર્મમાં તો ભાવોથી ધર્મ થાય છે, ભાવોથી પુણ્ય પાપ થાય છે. કોઈ જીવ ખરાબ પરિણામ કરીને ઓટોમેટિકલી પોતે જ પાપના ભાવ બાંધે છે અને એને કારણે નરકની ગોદમાં જાય છે, અને કોઈ બીજો જીવ સારા પરિણામ કરીને પુણ્ય ભાવ કરીને પોતે સારા કર્મ બાંધે છે તો એનાથી એને સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે. ભાવોથી પાપ છે, ભાવોથી પુણ્ય છે. પણ જો યાદ રાખજો, ખરેખર તો પુણ્ય અને પાપ બેવ ચાર ગતિમાં પરિભ્રમણ કરાવવા રૂપ સમાન જ અશુદ્ધ ભાવ છે. સમયસાજીમાં આવે છે કે તમે લોખંડની બેડીથી હાથ બાંધ્યા હોય કે સોનાની બેડીથી હાથ બાંધ્યા હોય, છેવટે તો બંધાયેલા જ છો ને. એવી રીતના પાપ ભાવ કરો અને નરક નિગોદમાં જાઓ, કે પુણ્ય ભાવ કરો અને સ્વર્ગમાં જાઓ, છેવટે તો આ એક ચાર ખાનાનું એક એવું ગોળ છે. ચાર રૂમનું આપણું ઘર હોય અને ઘરને બહારથી કાળું મારી દે તો શું થાય? ક્યારેક આ રૂમમાં જાઓ, ક્યારેક ઓલી રૂમમાં જાઓ, ક્યારેક ઓલી રૂમમાં જાઓ, પણ છેવટે તો ઘરમાં જ રહેવાના છે ને. એવી રીતના જીવ પુણ્ય પાપ ભાવ કરીને છેવટે તો સંસારમાં જ રહે છે. જો આપણે પૂરું કરીએ જરાક, પાંચ મિનિટ છે આપણી પાસે. જે તંદુલ મચ્છાદિક કો અતિ તૃષ્ણા છે, અથવા પર્વતાદિક કો મિથ્યાત્વાદી છે, આ પર્વત ને તેને કારણે મિથ્યાત્વાદી ખોટી માન્યતાને કારણે ધર્મ કા ઘાત કરને કે કારણ બહુત વિષય સેવન કિયે બિના હી. ઓલી માછલીને પણ એક પ્રાણીને ખાધા વગર ખાલી ભાવો કરવાથી જ નરકાદિ કે કારણભૂત પાપ કા દંડ હોતા હૈ. ઇસલિયે મુજસે વિષય નહીં છૂટતે ઓર વિષય સેવન છૂટે બિના ધર્મ નહીં હોતા, એસી આશંકા કરકે ધર્મ મે અરુચિ નહીં કરના. જો શું કહે છે કે આપણે દસ લક્ષણ કરો આવ્યા હોય, કઈ અમારાથી તો ઉપવાસ નથી થતો, અમારાથી કઈ ન થાય, ઉપવાસ જ થતો ને, કઈ વાંધો નહીં. એવરી ડે મંદિરમાં પૂજા કરવાનો અને પ્રતિક્રમણ કરવાનો તો નિયમ લઈ શકે છે ને, એટલું તો કરી શકીએ છીએ કે નહીં? આપણે નહીં તો શું કરીએ, ખાલી છેલ્લા દિવસે મોટું પ્રતિક્રમણ હોય ને એમાં આવવાનું, એમાં પણ કેમ? અરે સરસ મજાના એસીમાં બેસવાનું છે અને પુસ્તક તો એ દિવસે આપણી પાસે કદાચ ખૂટે જ લગભગ, તો એટલે હાથમાં પુસ્તક એ રાખવાની નહીં, એટલું વજન ઉપાડવું નથી આપણે. એમાં અહીંયા તો આપણી પાસે ઠવણી હોય એટલે કાં તો ઠવણી પર મૂકી દેવાની, પાના ફરતા નથી એ છે આપણે સાંભળીએ. બોલો, પ્રતિક્રમણ શેના માટે? પ્રતિક્રમણ એટલે આપણે શું કહીએ કે ભાઈ પૂર્વે કરેલા જે શુભ અશુભ પાપ એનાથી જીવ પોતાને પાછો વાળે છે એને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ શેના માટે કરીએ? કે ભાઈ આખા વર્ષમાં જે પાપના ભાવ કર્યા હોય એનાથી આપણે આપણું ક્ષમા માંગીએ, દોષ દૂર થાય. આપણા પરિણામોમાં ત્યારે ક્ષમા ભાવ છે કે નહીં એ દિવસે? ક્રિયા થઈ ગઈ રોજ આમ 1.5 કલાક બેસવાનું છે, એ 1.5 કલાક પાછું એક જગ્યા બેસવાનું કેવી ના ફાવે? ઘડીમાં ભાઈ પગ આમ થાય, ઘડીમાં ભાઈ પગ આમ થાય. એ આપણને અંદર ભાવોમાં ત્યારે શું છે, ભાવોમાં આપણને દુઃખ નું અનુભવન થાય છે જયારે આ એક ઘૂંટણ દુખી ગયા, એક જગ્યાએ બેસવાનું, એમાં પાછું અમુક જગ્યાએ એસી ફાસ્ટ હોય, અમુક જગ્યાએ સ્લો હોય, તો અહીંયા ઠંડી લાગે છે, અહીંયા ગરમી લાગે છે. તો આપણા ભાવ પ્રતિક્રમણ માં ક્યાં છે? આપણા ભાવ તો બધા આમાં જ છે ને, ત્યાં ખ્યાલ આવે છે કે? તો કહેવાનો મતલબ શું છે, જીવને પોતાના પરિણામોમાં ક્યાં ફાયદો થાય છે એ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ આપણે. ચલો આપણે ઉપવાસ કરી લીધા, ઘણાને કહે અરે પહેલો ને છેલ્લો તો કરવો જ પડે ને, ચલો કરે, પછી શું એ દિવસે શું કરો છો? ઉપવાસ એટલે શું? નહીં ખાઓ, એમ ને, ખાશું નહીં એટલે એટલો ટાઈમ આપણો બચી ગયો, પણ એ ટાઈમ લગાવ્યો કેવા? કેટલા વાગ્યા ભાઈ? હવે જરા અહીં તો 3 વાગ્યા છે, ચલો થોડી વાર સુઈ જઈએ, પછી ચલો થોડી વાર ટીવી જોઈએ, થોડી વાર હવે ક્રિકેટ જોઈએ, આઈપીએલ ચાલુ રહી, ચલો ક્રિકેટ જોઈએ. ટાઈમ જતો નથી, અરે હજી તો 11 વાગ્યા, ઊંઘી આવતી નથી, શું કરે? ચલો કઈક થોડું મ્યુઝિક સાંભળે. અરે જે ઉપવાસ આપણે કર્યો હતો કે આપણે ધર્મના પરિણામોમાં આપણા ભાવને જોડી શકીએ, એની બદલે એ જ ભાવ આપણે આ બધા સમાચાર જોવા માંગે, આ પિક્ચર જોવા માંગે, આમાં જોડી દીધું, તો ઉલટા તો પાપના જ ભાવ કર્યા ને, તો ધર્મ ક્યાં થયા? ખ્યાલ આવે છે કે? જો જીવને પોતાના જ પરિણામોથી પાપ થાય છે, પોતાના જ પરિણામોથી પુણ્ય થાય છે, અને પોતાના જ પરિણામોથી ધર્મ થાય છે. આ પાપ પુણ્ય અને ધર્મ 3 જુદી વસ્તુ છે એમ પોતાના માન્યતામાં લઈને, અને પછી આપણા પરિણામ ક્યાં જાય છે એની ચોક્કસ સાવચેતી રાખીને આપણે બેલેન્સ શીટ બનાવીએ ને, આપણું અકાઉન્ટિંગ લખીએ ને, ભાઈ આજે આ જમા, આ ઉધાર, આ ખર્ચો થયો, આ આવ્યા, એવી રીતના પરિણામોનું એક બેલેન્સ શીટ બનાવવું જોઈએ કે જો આજે આટલા પાપના ભાવ છે, જો આજે આટલા પુણ્યના ભાવ છે, અને ધર્મના ભાવ કેટલા થયા? તો કાંઈ નહીં, 0. ખ્યાલ આવે છે ને? તો એ રીતે જ્યાં આપણે વિચાર કરીએ આપણો, તો ખરેખર ધર્મની શરૂઆત આવી રીતના થઈ શકે છે. જે ધર્મના ભાવ એટલે શું? આપણે આની પહેલા પ્રશ્નોત્તર પાડામાં એ વાત કરતા હોય ને, પાપના ભાવ એટલે વિષય સેવનાદી જે અશુભ ભાવ, પુણ્યના ભાવ એટલે શુભ ભાવ, એ બધાનું ભલું થાય, સારું થાય. આપણે આપણા સ્વરૂપનો વિચાર કરીએ, કંઈક શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, આ બધા પુણ્યના ભાવ છે. તો ધર્મના ભાવ શું છે? જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે, એમાં ડૂબી જાય, અને ત્યારે ન એને પાપ થાય કે ન એને પુણ્ય થાય, એવી અવસ્થાને ધર્મનો ભાવ કહેવાય, એને શુદ્ધ ભાવ કહેવાય. એ ભાવ કંઈક જુદો જ છે, કોઈ ત્રીજી જ કેટેગરી છે. એ ભાવ પુણ્ય જેવો નથી, કંઈક અલગ જ જાતિનો છે. આવો નિર્ણય કરીને જીવ એનો પુરુષાર્થ કરે તો સંસારથી છૂટવાનો કંઈક પણ ચાન્સ છે, નહીં તો પુણ્ય પાપનું ચક્કર એવું છે કે જીવને 4 ગતિમાં જ ડૂબાય. આપણે ઓલું જાયન્ટ વ્હીલ હોય ને, શું કહેવાય, રોલર કોસ્ટર કે જે પણ કહેવાય, તો એમાં બેઠા હોય તો ઘડીકમાં ઉપર જાય, ઘડીકમાં નીચે આવે. હવે ઉપર નીચે જવું એ તો એનો સ્વભાવ છે ને, ઉપર જવાથી કોઈ બહાર નીકળી શકતું નથી, અને નીચે જવાથી બી કોઈ બહાર નીકળી શકતું નથી. બહાર ક્યાંથી નીકળે? કે એને ખોલીને જીવ ઉભો થઈને બહાર નીકળે તો જ નીકળે, એ તો એ ઉપર નીચે ચાલ્યા કરે. એવી રીતે જીવને, આ જીવને તમે નહીં પણ કરો ને તો પણ દર અંતર મુહૂર્તમાં પુણ્યના ભાવ થાય જ છે, આ કર્ણાનિયોગનો નિયમ છે. અને દર અંતર મુહૂર્તમાં પાપના ભાવ પણ થાય જ છે, એ ઉપર નીચે ઉપર નીચે, પેલા ગોળ જેવું છે, પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ, એ ઓટોમેટિક થાય જ છે. આપણે ન કરીએ તો પણ, તમે એફર્ટ નહીં કરો તો પણ તમને દેવગતિ મળી જશે, અને તમે એફર્ટ કરીને પણ દેવગતિ પ્રાપ્ત નહીં કરી શકો ઘણી વાર. ખ્યાલ આવે છે ને? એ આખું જે એનું કેલ્ક્યુલેશન છે ને, આટલા તિર્યંશના ભાવ, આટલા મનુષ્યનો ભાવ, આટલા દેવનો ભાવ, એ તો ઓટોમેટિક સાયકલ ચાલે છે. પણ જ્યાં સુધી ધર્મના ભાવ ન કરે ત્યાં સુધી જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. જો હવે આગળ આ 28મી ગાથાથી થોડોક વિષય બદલાય છે, એ હવે હજી ધર્મની વાત થોડીક આવશે, પછી વાત આગળ એ જયતી બેન થોડું આગળ લેશે, આપણે જીનવાણી શીખવું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર. બોલો દ્વાદશાંગી અનેકાંત મે જિનવાણી માતનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવ નો જય, દશમૂર્તિ ભગવતી માત નો જય, સત્ય સનાતન દિગંબર જય, ધર્મ નો જય.